हित्वा षट्चक्रमार्गम् गानमपि परम् योगिभिश्चाप्यगम्यम् लक्षैरूपै कृतैक्यम् स्तवनगुणभयम् संस्तुतम् देवसङ्घै लक्षैरूपैः लक्ष अनेरु इन्हें एक करवानु अपनो लक्ष्य छे अभ्यास नु भणतर नु तो भणतर मा आपणो लक्ष्य एक करवानु अने जे कई भणवानु होय ने पोता मा समावानु समझवानु के आटलू मारी पासे छे लक्ष्य अने रूप एक थाय व्यक्ति अभ्यास नी अंदर परिपूर्ण रीते एकाग्र थई जाए एनु नाम छे लक्ष्य रूप पोताना कार्य मा रस पूर्वक ऊंडा उतरी जव ए कार्य लक्ष्य अने आपणी जात ए एमा भेळवी देवानी एनु नाम छे लक्ष्य रूप कृत एक्यम जय महाराज ने शरणे आवेल जय महाराज ना आश्रित भक्तो एमने पण जय महाराज पोताना व्यवसाय नी अंदर पोताना गृह कार्य नी अंदर पण एकाग्र बनो भगवाने गीता मा एने माटे कयू योगः कर्मसु कौशलम कोई पण कार्य करो ए कार्य नी अंदर कुशलता मेळवी निपुणता मेळवी ए कार्य मा सारा मा सारी ते सफल थवू एनु नाम छे योगः कर्मसु कौशलम लक्ष्य अने रूप एक थई जाय खेती मा सारा मा सारी उपज लावी शकीए ते लक्ष्य अने रूप एक थाय तो आनंद थाय ओहो મારી મહેનત આ વખતે મને ખૂબ ભગવાને આપ્યું કે સારામાં સારો પાક ઉતરે એમ રસોઈ કરવા બેઠા છીએ સવારમાં રસોડામાં બેસીએ અને જમનાર કે વાહ શું આજે સ્વાદ છે ત્યારે એમ થાય ઘાસ મારું કામ પરિપૂર્ણ સફળ થયું એ પોતે જે કરવા બેઠા છે એમાં સારામાં સારી સફળતા મળે નિપુણતા મળે ભણનાર વિદ્યાર્થી સુવર્ણ પદક લઈને આવે ભણવામાં તો એની પૂરા પૂરેપૂરી સફળતા મને હું જે ભણ્યો વિષયને બરાબર મેં ઉત્પ્રોત કરી આત્મસાત કરી લીધા આ છે લક્ષ્ય અને રૂપ તો માણસને પોતાના જીવનનું જે કોઈ લક્ષ્ય હોય ધ્યેય હોય એ પ્રાપ્ત થઈ ગયા પછી એને ખૂબ આનંદ આવે ખૂબ આનંદ આવે હશ મને મળ્યું હું સફળ થયો મારું કામ પૂર્ણ થયું આ છે લક્ષ્ય રૂપ લક્ષ્ય આપણું સારું હશે તો સન્માર્ગે સારી દિશા તરફ જવાશે અને લક્ષ્ય જો હલકા હશે ખોટા હશે તો ખોટી દિશામાં પણ તમે હલકા થઈને એટલા જ સફળ થશો એમ પણ અલકી વૃત્તિઓ અલકી હોય આપણું વ્યક્તિ તરીકેનું એક સાધક તરીકેનું એક કોઈ પણ કાર્ય પાર પાડવા માટેનું આપણું લક્ષ્ય કયું છે એની પર આધાર છે નહીતર માણસના જીવનની અંદર એ લક્ષ્ય ચૂક્યો નહીં કે પછી દુર્ઘટના ઘટી નહીં એની અંદર એ નિષ્ફળ જવાનો એટલે લક્ષ્ય અને રૂપની અંદર આત્મા પણ એ જ રીતે આપણી સાધના આપણી ઉપાસના એકાગ્રતા વાળી જેમ ગાડીએ જોડેલો ઘોડો હોય તેને ડાબડા બાંધી દેવામાં આવે છે કેમ કે એને સીધો જ રસ્તો દેખાય આજુબાજુ ક્યાંય નજર ના જાય એ લક્ષ ઘોડાનું એના એને સંયમમાં રાખવા માટે ડાબડા બાંધી દે એને નિયંત્રણમાં રાખવા માટે લગામ રાખે. તો જીવનમાં લક્ષ અને રૂપ, અધ્યાત્મ, સૂક્ષ્મ ચેતનામાં જ્યારે આત્મા, મન, કોઈ પણ કાર્ય, એની ઉપાસના, એ બધા એક થાય અને એનામાં એને પોતાને એ કાર્ય કરવામાં ઉત્સાહ જાગે, ઉત્સાહ જાગે, હજુ વધારે, હજુ વધારે, હજુ આથી આગળ, એટલે લક્ષ્યને મેળવવા, પ્રાપ્ત કરવા માટેનો એનો ઉત્સાહ, ઉત્સાહ વધવો જ જોઈએ, ઘટવો ના જોઈએ, તો જ એ લક્ષ્ય સુધી પહોંચી શકે. પણ જો એ લક્ષ્ય પહોંચવા માટે ચઢાવ ઉતાર, ચઢાવ ઉતાર આવ્યો તો કદાચ કોઈક વાર થાકી જશે, ક્યારેક નિરાશ થઈ જશે કે ક્યાં જાના હે ઉધર, ક્યાં મિલેગા. પણ કાર્ય શરૂ કર્યા પછીથી અધવત્ય માર્ગ, અધવત્ય છોડી દેવું એ કાયરતાની નિશાની છે. એટલે જીવનને સફળ બનાવવા માટે પણ જે મહારાજે આપણને લક્ષ અને રૂપનો આ મંત્ર આપ્યો છે, પોતે તો સિદ્ધ છે જ, પોતે પોતાના સ્વરૂપની અંદર હંમેશ માટે બિરાજી ગયા છે, પોતે પોતામાં ભળી રહ્યા અને પોતે જોયું પોતાનું આપ, આ લક્ષ, લક્ષ અને રૂપનું એક એકતા પણ કે પોતાની અંદર જ, એટલે સ્વાર્થ નહીં, સ્વરૂપ. જે સાધક છે એનામાં લક્ષ રૂપ એક કર્યું છે ને, તો સ્વાર્થ નહીં હોય, એ ઉદાર હશે. પણ સ્વાર્થને બદલે પોતાના સ્વરૂપમાં એકાગ્ર થવું, પોતાના સ્વરૂપમાં એકાગ્ર થવું એટલે માત્ર એકલા વ્યક્તિવાદમાં નહીં પણ સમષ્ટિમાં રહેવું પડે. ભલે સાધક તરીકે પોતે સાધનાના માર્ગની અંદર, લક્ષની અંદર રૂપ એક એક રહે, પણ જ્યારે એ પોતાના પરિવારની અંદર, સંસારમાં રહેતો હોય, ત્યારે એને ત્યાં સમષ્ટિની વ્યવહારમાં સમષ્ટિની દ્રષ્ટિ હોય બધાને માટે, અને સાધન ઉપાસનાની અંદર વ્યષ્ટિ, પોતાની વ્યક્તિગત, મારે મારા પોતામાં અંતર થઈ જવું છે, સમાહિત થઈ જવું, મારા પોતામાં છે. સાધન ભજનની અંદર એકલા, પઠનમ દ્વાભ્યામ, સાધન ભજનમાં એકલો તો સાધન, પણ બે થાય તો વાતો કરે, વાંચવામાં બે જોઈએ અને યાત્રામાં પાંચ જોઈએ, અને બહુ ભીરણ, રડવાનું, લડવાનું તારે, યુદ્ધમાં લડવાનું તારે આખું સૈન્ય જોઈએ, પણ સાધન ભજનમાં તો એક જ, લક્ષ અને રૂપ માટે. વાંચવા બેસો તારે બે થી વધારે હોય તો વાતો થાય. એ આખો જે ભાવ છે એમાં લક્ષ અને રૂપની અંદર, કે માણસ પોતાના અનેક વ્યવસાયની, અનેક ક્ષેત્રોની અંદર આ વસ્તુ હોય છે, લક્ષ અને રૂપ બંને હોય છે. કોઈ પણ કાર્ય માટે જાઓ, કોઈ પણ સિનેમા, તો લક્ષ અને રૂપ એટલે શું? કે પોતાનો આત્મા એ લક્ષ છે, પોતાનો આત્મચેતના એ રૂપ છે પોતાનું, એ પોતાના જ સ્વરૂપની અંદર પોતાની આત્મચેતનામાં જ સ્થિર થવાનું, એ લક્ષ રૂપનું એકતા છે. જેમ જમતી વખતે, જમતા જમતા એક થઈ જઈએ છીએ, ભોજનના સ્વાદને આપણે આત્મસાત કરીએ છીએ, ભોજન કેટલું સરસ છે, આ વસ્તુ કેટલી સરસ, એ શું છે કે સ્વાદની સાથે તમે એની સાથે એવા ઓતપ્રોત થઈ ગયા છો જમવાની અંદર, કે તમે બીજી બધી તમારી વાતો, તમારું કામ બધું ભૂલી જઈને બસ જમ, બહુ સરસ છે, મજા આવી જમવામાં. કેમ? એની અંદર મન લાગી ગયું, એકાગ્ર થઈ ગયું, તો જીવનમાં વ્યક્તિને પણ જો પોતાનું એક લક્ષ્ય હોય તો ત્યાં સુધી જવા માટે એના એના જીવનની અંદર એક પ્રેરણા, એક ઉત્સાહ, એક પ્રવૃત્તિ હંમેશા બની રહેવાની. કારણ કે મારું લક્ષ્ય છે, મારે જવું છે, મારે કરવાનું છે, મારે સફળ થવાનું છે. એ લક્ષ્ય વગરનો માણસ ભટકી પડશે. એટલે એક ધ્યેય તો દરેકને રાખવું જ પડે કે મારે આ કામ સફળ કરવું. જેની પાસે લક્ષ્ય નથી એ જીવનને જીવી પણ શકતો નથી, જીવનને જીવી જાણતો પણ નથી. કારણ લક્ષ્ય નથી. અને એનું પરિણામ શું? પોતાની જિંદગીને માત્ર વેડફવાની, એ વગર બીજું કશું જ નહીં. પણ જેની પાસે લક્ષ્ય છે કે મારે આટલું કામ કરવું છે, મારે મારી ખેતી સંભાળવાની છે, ખેતીમાંથી આટલી ઉપજ કરો, એમ એ પ્રમાણેનું લક્ષ્ય રહેવું. કોઈ પણ જેમ ધનુર્વિદ્યા શીખનારો એના ધનુષ ને બાણ ની સામેનું લક્ષ્ય હોય કે મારે આને વેધવાનું, બંદૂક માંથી ચાલતી ગોળી એની પાછળનું લક્ષ્ય હોય. હું નોકરી કરું છું, વેપાર કરું છું, ખેતી કરું છું, ધંધો કરું છું, એનું લક્ષ્ય મારા જીવનને, મારા પરિવારને ભરણ પોષણ મળે. દરેક વ્યક્તિને પોતપોતાના અલગ અલગ લક્ષ્ય હોય છે કે મારે આ કરવું છે, મારે આ થવું છે, મારે અહીંયા જવું છે, મારે આટલું કરવું. તો એ લક્ષ્યમાંથી જ માણસ કંઈક પ્રાપ્ત કરી શકે. આત્માનુભૂતિનું લક્ષ્ય છે પોતાની ચેતના, પોતાનો આત્મા, એ જ મારું લક્ષ્ય છે. અને લક્ષ્ય સુધી પહોંચવાનું એ મારું જીવન છે. આત્માનુભૂતિ થાય અને આત્મદર્શન થાય એ મારું કર્તવ્ય છે, અને કર્તવ્ય એ જ લક્ષ્ય. લક્ષ્ય સુધી જતા જતા રસ્તાની અંદર કેટલાય અવરોધો આવશે, કેટલાય પરિબળો તમને એમાંથી બલહીન ઉત્સાહીન કરી નાખશે, પણ એ બધાને સાચવીને સમજીને માણસ પોતાનું લક્ષ્ય ન ચૂકે. જ્યાં સુધી પહોંચવું છે એટલે રસ્તામાં આવતી કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ ઉપાધિ, એનાથી સહેજ પણ ડર્યા સિવાય મારે પ્રભુની પ્રાપ્તિ કરવી છે, મારે આત્માનુભૂતિ કરવી જ છે, મારે દર્શન કરી લેવા છે મારે આત્માના, તો માર્ગમાં આવતી જે કઈ અડચણો છે એનો સામનો કરવો જ પડે. અને બધાનો ભય રાખ્યા સિવાય એને પોતાના માર્ગની અંદર પ્રગતિ આગળ વધવું જ પડે, આગળ વધવું જ પડે. કોઈ કાર્ય કરવા માટે નીકળવું છે, રાત પડી ગઈ છે, અંધારું છે, છતાંય એ કામ કર્યા વગર ચાલે એમ છે જ નહીં. લક્ષ્ય સુધી પહોંચવા માટે એ અંધારાને નહીં ગણકારે. અંધારું છે તેથી શું થયું, મારું આ કામ બહુ અગત્યનું છે, ત્યાં મારે જવું પડે, જવા વગર ચાલે એમ નથી, હું અંધારામાં જઈશ. આ ઉત્સાહ, અંધારામાં જરાય બીક નહીં. અને સામાન્ય જો સંજોગો હોય તો પોતાના ઘરમાં ત્રીજે માળ જવું હોય ને તો બીક લાગે, ના ઉપર ના જુ તો બીક લાગે છે. પણ લક્ષ્ય નક્કી છે અને ત્યાં પહોંચવા માટે એને પોતાના મનની અંદર પૂરેપૂરી તૈયારી છે, તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ, બિહળ પરિસ્થિતિ હશે, ભયંકર બીક લાગે છતાં પણ ના બસ જે થવાનું નીકળી પડવાનું. કોઈ એવું દંગલ થયું હોય અને જવાનું જ હોય, બચાવવા માટે જવાનું હોય, ગમે તે પરિસ્થિતિમાં દોટ મૂકવી જ પડે જે કઈ હાથમાં આવ્યું. તો લક્ષ્ય હંમેશા એવું જબરજસ્ત સંકલ્પવાળું, શક્તિવાળું હોય કે આપણને કોઈ પણ અવરોધ સહેજ પણ નાસીપાસ ન કરે, પાછળથી ન ખેંચે. લક્ષ અને રૂપ એક કરવા માટે જેટલો પરિશ્રમ કરવો પડે એ બધો જ પરિશ્રમ કરવો પડે, એ બધો જ ભોગ આપવો પડે, બધું જ સહન કરવાની તૈયારી. આપણું કુટુંબ છે, કુટુંબને પાલવા પોસવાનું રક્ષવાનું બધી જવાબદારી છે. માણસ ગમે ત્યાં નીકળી પડશે, ધંધો રોજગાર નોકરી મજૂરી શોધવા નીકળશે, ચાલો કેમ, મારું લક્ષ એક છે, મારા પરિવારને મારે સાંજ પડે સાચવવાનો છે. નીકળી પડે, લઈ આવે જઈને પોતાનું લક્ષ રોજ ને રોજ, અને આ તો જીવનભરનું એ લક્ષ રહે. તો જો લક્ષ વડે આપણે આપણા કાર્યોને સાધી શકતા હોઈએ, સફળ થઈ શકતા હોઈએ, તો એવા જ એક લક્ષ વડે આ મહાપુરુષે જય મહારાજે આપણને સ્વરૂપના દર્શન કરાવ્યા. કેવા? લક્ષય રૂપય કૃતૈક્યમ. અને એક કરી જુઓ, સાધનામાં શરીરને સમાધિ ધ્યાનની અંદર બિલકુલ સ્થિર રાખવાનું, હલવા ચાલવાનું પણ નહીં. શરીર એટલું સ્થિર થાય એટલું નહીં, મનને પણ એટલું જ સ્થિર રાખવાનું, ચિત્ત વૃત્તિઓને પણ એટલી સ્થિર રાખવાની. આ બધાને સાથે રાખી આ પરિશ્રમ પુરુષાર્થ, અને એ પુરુષાર્થ વડે પરમ તત્વ સુધી આત્મા સુધી પહોંચવાનું એ મારું લક્ષ. પહોંચી શકાય છે, ઘણા બધા પહોંચ્યા છે. જો સામાન્ય વ્યવહારના કાર્યની અંદર સફળ થઈ શકતા હોઈએ તો આત્માનુસંધાનની અંદર સફળ કેમ ના થવાય? પણ એ આપણી નિર્બળતા છે, મનની મક્કમતા ગુમાવી બેઠેલા છે. એટલા માટે આપણે પોતે જ છીએ, આપણું પોતાનું સ્વરૂપ છે, હું છું, છતાંય પોતાની સુધી પોતે પહોંચી શકતો નથી. કેવી ગંભીર બાબત! માણસ પોતાના સુધી પોતે પહોંચી શકતો નથી, બહાર ભમ્યા કરે છે, બહાર રખડ્યા કરે છે. પોતાના ઘરમાં પોતે જ દીવા સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે, છતાં એને નથી જોઈ શકતો. કારણ ઉપનિષદના ઋષિએ કહ્યું, ઇન્દ્રિયાણી ચ બહિર્મુખાની. આ ઇન્દ્રિયો બહિર્મુખ છે, અંધારા તરફ દોટ મૂકે છે. જે જીવનનો વ્યવહાર છે, જે આ દુનિયાવી છે, બધો જ અંધકાર છે, મોહ છે, આસક્તિ છે, અધ્યાસ છે એની અંદર. પણ એ અંધારામાં બાથોડિયા માર્યા કરશે, શરીર વડે, ઇન્દ્રિયો વડે, મન વડે. પણ પોતાનામાં પોતે જે બેઠેલો છે, પ્રકાશ સ્વરૂપે, આત્મા સ્વરૂપે, આ શરીરને હંમેશા જે ઉર્જા અને પ્રકાશ આપી રહ્યો છે, એના તરફ લક્ષ જ નથી. એના તરફ જવાની કોઈ મનમાં વાત, સંકલ્પ, વિચાર સરખો નથી. તો લક્ષ અને રૂપ, રૂપ એટલે પોતાનો આત્મા, અને લક્ષ એટલે પોતે જે છે, જે પોતાનો પુરુષાર્થ છે, જેને કહેવામાં આવે છે સુરત. સુરત એ આપણું આપણે પહોંચવાની ક્રિયા છે. શબ્દ દ્વારા આત્મા સુધી પહોંચવાનું એનું રૂપ છે. લક્ષ ક્રિયાશીલ છે, લક્ષ ગતિશીલ છે, જ્યારે રૂપ છે એ સ્થિર છે. રૂપ છે આત્માનું, એ શાશ્વત છે, અમર છે. લક્ષ બદલાયા કરશે, પણ પોતાની આત્મચેતના ક્યારે નહીં બદલાય. રૂપ એનું એ જ રહેવાનું છે. રૂપ એટલે પોતાનું રૂપ, આત્માનું સ્વરૂપ, જેને કહેવાય ને આત્માનુસંધાન, સ્વરૂપાનુસંધાન. પોતાના જ સ્વરૂપનું રૂપ એટલે કાળો મેલો ગંદો એવો નહીં, શુદ્ધ ચૈતન્ય જે આત્મા છે, કે જે આપણું જે મૂળ સ્વરૂપ છે એનું નામ છે રૂપ. કે જે ચેતના વડે આપણે આ શરીરમાં જીવી રહ્યા છીએ. અને એ ચેતના જો ન હોય તો શરીર કશા જ કામનું નહીં. કચરો કે હવે એનો નિકાલ કરી દો અને ફેંકો લાકડામાં, એના વગર કોઈ બીજો આરો ના. તો મોટામાં મોટો કચરો, ભલે જીવનભર કેટલું બધું લાલન પાલન કર્યું હોય, શરીર ખૂબ સાચવ્યું હોય, બધા જ પ્રકારના શોખ ને બધું જ પૂરું કર્યું હોય, ખાવાનું ને તે ગમે એટલું સાચવ્યું હશે, તો શરીર ક્યારેય બચી શકવાનું નથી. જવાનું છે એ નિશ્ચિત, અને ક્યાં જવાનું છે? લાકડાની. અને થવાનું શું છે? એ રાખોડી. આ સિવાય કશું જ નથી. એટલે શરીરની અંદરનો જે અધ્યાસ છે, આસક્તિ છે, એ માણસને લક્ષ્ય સુધી પહોંચવા દેતી, જવા દેતી જ નથી. પહોંચવાની તો વાત ક્યાં રહી, લક્ષ્ય તરફ જવા જ ના દે. માત્ર શરીર, એને રૂપાળું રાખવું, એને શણગારવું, એને ખવડાવવું, એને નવડાવવું, એને કપડા પહેરાવવા, આ બધી જ. કે આટલી બધી પડોજણ માત્ર શરીર માટે, એ શરીરને વર્ષો સુધી જિંદગી ભર સાચવ સાચવ કરીએ, પણ છેલ્લે લાકડામાં કોલસાની માફક કાળું ભૂત થઈ જાય. તો શરીરનું લક્ષ્ય છે પરમાત્મા, જેને સુરત શબ્દ કહેવામાં આવે છે. સુરત એ લક્ષ્ય છે, અને રૂપ એ નુરત છે. શબ્દ વડે જ નૂર આત્મા સુધી પહોંચી. તો જ્યાં લક્ષ્ય અને રૂપ એક કરતા જેને આવડ્યું, તાત્પર્ય યોગા કર્મસુ કૌશલમ, કાર્યની અંદર સફળતા થવું, ત્યાં સુધી પહોંચવું, સફળતા સુધી પહોંચવું, એનું નામ જ યોગ છે. એનું નામ જ લક્ષ્ય અને રૂપ એક થયા છે. લક્ષ્ય રૂપની અંદર સતત રમતા રહેવા વાળા એવા મહાપુરુષો, સિદ્ધો, કે જેને પોતાના શરીરની પણ કોઈ પણ જાતની તમા ન હોય, માત્ર પોતાનું રૂપ આત્મા, પોતાનું લક્ષ, પોતાની વૃત્તિઓ, લક્ષ્ય, સુરતાઓ માત્ર પોતાના સ્વરૂપની અંદર. સુરત શબ્દ કો મેલ હુઆ હૈ, દોનું એક હો રહેતે, સદગુરુ મોહે આન મિલે અબ કહાં વિચારો. જ્યાં સુરત શબ્દ, લક્ષ્ય અને રૂપ એ બે એક થાય, એ જ જીવનની સફળતા, અને એ જ આપણા આ મનુષ્ય જન્મ તરીકે, મનુષ્ય તરીકેનું આપણું જો કઈ પણ સફળતાનું કોઈ લક્ષ્ય હોય તો એકમાત્ર પોતાનું સ્વરૂપ આત્મા. પણ એ આત્મા સુધી પહોંચવા માટે જે કઈ કરવાનું છે એ સદગુરુ આપશે. લક્ષ્મણદાસજી મહારાજ કહ્યું, સદગુરુ મોહે આન મિલે. આ બધું ગુરુ મહારાજ મને પ્રાપ્ત થયા ત્યારે હું આ મેળવી શક્યો, નહીં તો ત્યાં સુધી તો મન મેરા તો ગાડા ઘેલા, મન મેરા તો પાંગા હુઆ, નરતે લાગા નાસા, દોડધામ દોડધામ. જબ સદગુરુ મોહે આન મિલે, જબ તાર હુઆ એક સાસ, એક શ્વાસની સાથે પોતાના એક થાય, એનું નામ છે એક તાર હુઆ. પર એક તાર ન પાયા, અનુસંધાન કરવા બેઠો સુરત શબ્દથી, પણ એક તાર ન પાયા, નુરત આત્મા સાથેનો હજુ છેડો ન મળ્યો. તબ સદગુરુ મોહે આન મિલે, તબ એ કહી તાર આયા, ત્યારે એની સાથેનો સુરત થી સિદ્ધો નુરત સાથેનો એક તાર પ્રાપ્ત થયો. આ લક્ષ્ય અને રૂપ જે મહારાજે ગુરુબાવની અંદર તો આ લક્ષ્ય રૂપને માટે એટલું બધું આપ્યું છે, એટલું બધું આપ્યું છે, એક એક સાખીએ સાખીએ सूरत मन का, मन शब्द का। तो आ बधी चीज वाणी छे श्रीमुखनी जय महाराज नी, जे आपणे गुरु बावनी मां खूब सरस रीते सत्संग मां जोयुं। तो लक्ष्य अने रूप दरेक ना जीवन नी अंदर, एना जीवन मार्ग नी अंदर एक एनु कर्तव्य छे। માણસ ના જીવન નું કર્તવ્ય જો કઈ પણ હોય તો લક્ષ અને રૂપ, મારી ગતિ મારા સ્વરૂપ સુધી, મારા આત્મા સુધી હોવી જોઈએ। જે મહારાજ પોતે તો એ સ્થિતિમાં હંમેશ માટે બિરાજેલા છે, બ્રહ્મણી બ્રાજમાનમ, તેની બ્રાહ્મી સ્થિતિ છે, ક્યારે ડગે નહી, મેરું તો ચડે પણ મન ના ડગે, એ સ્થિતિ અવસ્થા લક્ષ અને રૂપ જેને એક કરી છે, તેવા જય મહારાજ ના આપણે શરણે બેઠેલા છીએ। જય મહારાજ આપણા જીવનની અંદર પણ એક એવી પ્રસાદી આપે, એવી સ્ફૂર્ણા આપે કે આપણે પણ જય મહારાજ ના માર્ગે પહોંચતા આપણું લક્ષ એક કરી શકીએ। અને આપણું લક્ષ એટલે આપણો પોતાનો આત્મા, આપણી પોતાની ચેતના, કે ત્યાં સુધી આપણે ખૂબ સારી રીતે જીવનના છેલ્લા શ્વાસ સુધીમાં ત્યાં પહોંચી જવાય। આ છે સુરત શબ્દ, આ છે લક્ષ અને રૂપ। સુરત શબ્દ અને લક્ષ અને રૂપ એમાં કોઈ કોઈ તફાવત નથી। સુરત નુરત એ એક જ છે અને લક્ષ અને રૂપ એ પણ એક જ છે। સુરતની જાડી લક્ષ અને નુરતની સાથે રૂપ। આજ ગુરુ મહારાજ નો જે આદેશ છે અને એમનો જે સુરત શબ્દ યોગ છે ઉપાસનાની, એ અહીંયા ગાડી સિદ્ધ થાય, સફળ થાય છે। આપણા જીવનમાં જે મહારાજ પ્રાપ્ત થયા છે, જે મહારાજ નું સ્વરૂપ રૂપ અને લક્ષ એક કરીને બિરાજેલા છે, એમને આ જગતના કોઈ પણ સંબંધની, કોઈ પણ પરિસ્થિતિની સહેજ પણ આવશ્યકતા નથી। એટલે લક્ષ રૂપની અંદર પોતે મસ્ત છે, એ સમાધિ છે। અને એ રીતે આપણે પણ આપણા જીવનની અંદર શાંત રહેવું હોય, સુખી થવું હોય, અંતર્મુખ થવું હોય, પોતાના નિજ સ્વરૂપ સુધી પહોંચવું હોય તો લક્ષ અને રૂપ, સુરત અને શબ્દના માર્ગે જો ઉપાસના કરીશું તો આપણે પણ ત્યાં સુધી પહોંચી શકીશું।